પૂનામાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 20/8/85 અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પેજ 140 ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 94.
એનો જે સાર છે એ સાર હું આમાં બધું કહું છું, સારભૂત વાત. બાકી દિવ્ય ધનુમાં તો ઘણું આવે, કોઈ પાર વગરની વાત આવે, કોઈ જાણવાનો વિષય, કોઈ સાપ વગરનો ધંધા આવે, અને જાણવાના વિષયને જાણતા જાણનાર જણાતો નથી. જાણવાનો વિષય ચાર ગતિ, દેવગતિ, નરગતિ, એના આયુષ, એના સ્થાનો, એની સંખ્યા, એના પરિણામો, કે ત્રણ લોકનો જે નકશો અને એ ભૂમિ અને સમુદ્ર, નદી અને પહાડ, એ તો કોઈ પાર વગરનું દિવ્ય ધણીમાં આવે છે ઘણું, પણ એને જાણતા જાણનાર આત્મા જણાતો નથી. એને જાણવાથી ઇન્દ્રિય જ્ઞાન કદાચિત વધે, પણ એના દ્વારા આત્માનો અનુભવ થતો. માટે સર્વજ્ઞ ભગવાને કહેલા જાણવાના વિષયોને એને ગૌણ કરીને એને જાણવાનો ઉત્સાહ હવે મટાડી દે, અને એનાથી ભિન્ન ભગવાન જે આત્મા અંદરમાં છે એ વસ્તુ શું છે ને એ આત્માનું ભાન ને જ્ઞાન કેમ થાય, તેથી પ્રયોજનભૂત વાત હું આ પ્રવચન સાત શાસ્ત્રમાં કહીશ કે તારું જલ્દી હિત થઈ જાય. કેમ કે કુંકુમ ભગવાન જાણતા હતા કે ક્રમે કરીને જીવનું જ્ઞાનનો ઉઘાડ કરતો જવાનો છે, આયુષ પણ ઘટશે અને જ્ઞાન પણ ઘટશે અને બાહ્ય પ્રવૃત્તિ વધી જશે, એટલે એને ધર્મ કરવાનો પણ વખત નહીં મળે, અને આત્માનું સત્યાર્થ સ્વરૂપ શું છે એ પણ એને ખ્યાલમાં આવશે નહીં. માટે શોર્ટમાં, ટૂંકાણમાં, ઓછું આયુષ હોય તો પણ, બાહ્યની પ્રવૃત્તિ ઘણી હોવા છતાં પણ, અને જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય તેવા જેઓને પણ એને આત્મદર્શન કેમ થાય, આત્માનો અનુભવ કેમ થાય, એવી વિધિ ને કળા હું આ પ્રવચન શાસ્ત્રમાં કહું છું. એ ભવ્યાત્મા તો સાંભળ, હું તારા હિતને માટે કહું છું. અમારે સંસારી જીવો પાસેથી કાંઈ જોતું નથી. અરે ચક્રી વંદે છતાં પણ ન મળે માનજો, આ ચક્રવર્તી અમને વંદન કરે છે તો પણ અમને માનનો ગણ્યો પ્રગટ થતો નથી કે આજે ચક્રવર્તી મને નમસ્કાર કરવા આવ્યા. આ એ તો જ્ઞાનનું જ્ઞેય છે ભાઈ. ચક્રવર્તી વંદે છતાં પણ ન મળે માનજો, અમને બીજું તો કાંઈ જોતું નથી પણ તમે અમને વંદન કરો, અમારી સ્તુતિ કરો, એ અપેક્ષા એ આ શાસ્ત્રની રચના હું કરતો, કેવળ તમારું હિત થાય એ ખાતર હું આ શાસ્ત્ર લખું. તમને અમારા ગુરુ પરંપરાથી આ વિદ્યા મળી છે, ભગવાન મહાવીરથી, ગૌતમ ગણતીર્થથી માંડીને આજ સુધી પરમ ગુરુ સર્વજ્ઞ દેવ અપર ગુરુ ગણધર આદિથી માંડીને અમારા ગુરુ પર્યંત અમને આ શુદ્ધાત્માનો ઉપદેશ મળ્યો છે. અને શુદ્ધાત્માનો ઉપદેશ મને મળતા શુદ્ધાત્માની મને પ્રાપ્તિ થઈ છે. અને શુદ્ધ આત્મા ઉપર લક્ષ્ય રાખીને હું આ શાસ્ત્રની રચના કરું છું. શુદ્ધ આત્માને જોતા જોતા શુદ્ધાત્માની વાત લખું છું. હું શબ્દને જોતા જોતા શુદ્ધાત્માની વાત લખતો મારી નજર શુદ્ધાત્મામાં ઠરી ગઈ છે, દ્રષ્ટિ દ્રવ્યમાં તંબી ગઈ છે, પણ ઉપયોગ હજી સ્વરૂપમાં સ્થિર થતો નથી. એટલો અમને દોષ આવે છે. અને આ બીજા જીવો પામે એવો કરુણાનો ભાવ જે અમારા માટે દોષરૂપ છે પણ અમારા સ્વરૂપમાં ઠરાતું નથી, એટલે આવા શુભ ભાવ પણ અમારી સ્થિતિ અનુસાર આવે છે. એમાં આ શાસ્ત્રની રચના થઈ ગઈ છે. પણ અમે આ શાસ્ત્રના કરતા નથી. એ અજ્ઞાની પ્રાણીઓ, તમે એમ માનશો કે આ શાસ્ત્રની રચના કુંકુંડાચાર્ય ભગવાને કરી છે. આ શબ્દશ્રુતની દ્રવ્યશ્રુતની રચના તો કુંગલથી થઈ ગઈ છે, એના કરતા અમે નથી. આ પોતે આવા શબ્દો લખે છે. હો, નિરભિમાન બહુ જ્ઞાનીઓને હોય છે. કહે છે કે પ્રવર્તનસાર શાસ્ત્રમાં જ નહીં અધિકાર છે. અને આત્માનું સ્વરૂપ શું છે અને એ શુદ્ધ આત્માની દ્રષ્ટિ કેમ થાય, એટલે કે શુદ્ધ આત્માનો પ્રત્યક્ષ અનુભવ કેમ થાય, ઇન્દ્રિય પરોક્ષ વળે આત્મા જાણી શકાતો નથી. એ તો અત્યંત જ્ઞાન પ્રત્યક્ષ થી આત્માનો અનુભવ થઈ શકે છે. એવી વાત અપૂર્વ હું તમને કહું છું. અને તમે પણ તમારા અનુભવથી પ્રમાણ કરજો. કેવળ હું કહું છું માટે માનવું એવો કોઈ મારો આગ્રહ નથી. એમાં આચાર્ય મહારાજ અહીંયા એક એવી ઊંચા પ્રકારની અને પેલા જ પ્રકારની, ઊંચો પ્રકાર એટલે આ પેલો એકડાની વાત ચાલે છે. ચારિત્રની વાત અત્યારે એ કરતા નથી. ચારિત્રની વાત અપૂર્વ છે, પણ અમે તો સમ્યક દર્શન જે ચારિત્રનું કારણ છે એ સમ્યક દર્શન આત્મનુભવ કેમ થાય એની પ્રક્રિયા તમને બતાવીએ છીએ. ધ્યાનની વિધિ અને નિર્વિકલ ધ્યાનમાં સદુપયોગમાં જ સમ્યક દર્શનનો જન્મ થાય છે. સવિકલ્પ દશામાં કે ઇન્દ્રિય જ્ઞાનના વ્યાપારમાં સમ્યક દર્શનનો જન્મ થતો નથી. એ કેવી રીતે ધર્મની શરૂઆત થાય, સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત છે, ચારિત્રથી ધર્મની વૃદ્ધિ છે, અને વિશેષ ઉગ્ર પ્રકારના ચારિત્રથી ધર્મની પૂર્ણતા થઈ જાય છે. માનું 140 છે બીજો પાર્ટ, એટલે ઉપરનો પહેલો પાર્ટ. આહા, કહે છે પર્યાયને જોવાની આંખ સર્વથા બંધ કરી દઈને પ્રભુ, તારા પરિણામને જોવાનું બંધ કરી દે, જ્યાં સુધી તારા પરિણામ ઉપર તારું લક્ષ્યને નજર રહેશે, રાજાજી ભાવ ઉપર, શુભાશુભ ભાવ ઉપર તારી નજર રહેશે ત્યાં સુધી આત્મા તને નહીં જણાય. દેહ ઉપર દ્રષ્ટિ રાખીશ તો આત્મા નહીં જણાય. આઠ કર્મને જાણવા રોકાય તો જાણનારો નહીં જણાય. પણ કર્મના લક્ષ્ય નૈમિતિક રાગ પ્રગટ થાય. આશ્રવને જાણવા રોકાય તો પણ જીવ તત્વ જાણવામાં નહીં આવે. અજીવને જાણવાનું બંધ કર, શરીર આદિ અજીવ, અને વર્તમાનમાં પુણ્યને પાપના ભાવ થાય છે. એ મારા છે માન્યતા તો બંધ કરી દે તત્કાળ. એ કોઈ વિભાવ ભાવ આત્માનો સ્વભાવ નથી, પણ એને જાણવાનું, એને જાણનારી જે ઇન્દ્રિય જ્ઞાન છે, માનસિક જ્ઞાન વડે પુંજપાપ જણાય છે. પાંચ ઇન્દ્રિય વડે પુંજપાપ જાણી શકાતા નથી. પાંચ ઇન્દ્રિયનો વિષય નથી પુંજપાપ ને જાણવું, એ મનનો વિષય છે. મન દ્વારા જાણી શકાય છે, આકુરતા થઈ મન જાણે છે, આંખ ન જાણે, કાન ન જાણે. ને એ છે કે એ પોતામાં ઉત્પન્ન થતા બહિર્મુખ પરિણામો એને જાણવાનું બંધ કરી દે. તો એને જાણવાનું જયારે તું બંધ કરીશ, ત્યારે બહિર્મુખ જ્ઞાન જો બંધ થયું તો એક અંતર્મુખ જ્ઞાન પ્રગટ થશે. અને અંતર્મુખી અતિ જ્ઞાન પ્રગટ થઈને તને તારા આત્માના દર્શન થશે ને ભવનો અંત આવી જશે. અનુભવ થયો એટલે ભવનો અંત જ છે. પછી કોઈને એકાદ બે ચાર પાંચ ગણ હોય એની કઈ કિંમત નથી. કોઈને લાખ રૂપિયાનું કર્જ થઈ ગયું હોય અને નીતિ વાળો માણસ છે, 99,999 રૂપિયા ચૂકવી દીધા, એક રૂપિયો ચૂકવવાનો બાકી છે. દેનાર પણ જાણે છે ને લેનાર પણ જાણે છે, પણ લેનાર કહે છે કે અમને લાખ રૂપિયા મળી ગયા છે. દેનાર કહે છે કે મારે એક રૂપિયો હજી આપવાનો બાકી છે, જ્યાં સુધી હું એક રૂપિયો ભરપાઈ ન કરું ત્યાં સુધી હું હજી કરજવાન છું. એમ નીતિમાન જીવ જાણે છે, એમ સાધકને સમ્યક દર્શન થયું, જાણે છે ત્રણ કષાયનો હજી સદભાવ છે, હજી કરજ ચુકાવવું બાકી છે. આ એ ક્યારે અપૂર્વ અવસર આવે ને સ્વરૂપમાં ઠરી અને કષાયનો અભાવ થઈ પરમાત્મા દશા પ્રગટ થાય. માટે કહે છે કે તારા પરિણામને જાણવા રોકાય તો જાણનાર નહીં ગણા. તારા કુટુંબ સામે નજર કરીશ તો જાણનાર નહીં ગણાય, ભગવાન આત્મા નહીં ગણાય. દેવગુરુ શાસ્ત્રો પર નજર રાખીશ તો પણ આત્મા જણાશે નહીં, એ તો પૃથક પદાર્થો છે. પણ અંદરમાં તારા પરિણામ જે થાય, શાસ્ત્ર જ્ઞાન સાંભળતા જે જ્ઞાન ઉઘાડતા આમ કહેવા માંગે છે, એ પરિણામને પણ જાણવાનું બંધ કરી દે તો એક આત્મ અભિમુખ પરિણામ એને પરમાત્મા શાસ્ત્રીય ભાષાએ ભાવશુદ્ધ જ્ઞાન કહે છે. આ સાંભળવું એ બધું દ્રવ્ય શુદ્ધ છે, ઇન્દ્રિય જ્ઞાન એ બધું દ્રવ્ય શુદ્ધ છે, એ જ્ઞાનની ઉપાધિ છે. એ ઉપાધિ નીકળી જતા એકલી જ્ઞપ્તિ રહે છે અને અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માના દર્શન થાય છે. ત્રણેય કાળ એક જ પ્રકારની વિધિ હોય છે, ચોથા કાળમાં જુદી વિધિ, પાંચમા કાળમાં જુદી વિધિ. ઋષભદેવ ભગવાને જુદું કહ્યું ને ભગવાન માવીને જુદું કહ્યું, એમ ત્રણ કાળમાં હોઈ શકે નહીં. પર્યાયને જોવાની આંખ, પર્યાયને તું જોઈ રહ્યો છો ને, તને હરખનો ભાવ આવ્યો, જાણવામાં આવ્યું કે આજે આ હરખનો ભાવ આવ્યો. એ હર્ષના ભાવને જાણવાનું બંધ કરી દે. એ હર્ષ ખરેખર અહર્ષ છે. એમ એ હર્ષ છે એ કષાયનો કણ છે, એમાં આત્મા દુઃખી થાય છે. પણ જેમ કોઈને 5 લાકડી પડે અને પછી પડી જાય, બેસુદ્ધ થઈ જાય, પછી 50 લાકડી મારે તો એને ખબર પડતી નથી, પણ ખબર નથી પડતી તેથી લાકડી લાગતી નથી એમ છે નહીં. એમાં મૂળ હર્ષમાં સુખ માને છે, મૂંઢતા છે. એની સાથે મેળવે કે હર્ષ પણ દુઃખરૂપ છે, એને મેળવવાની ચીજ એની પાસે પ્રગટ થઈ નથી. જો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે જ્ઞાનીને, એને હર્ષનો ભાવ કાળો નાગ લાગે છે. હર્ષનો ભાવ પણ ચારિત્રનો ઘાતક છે. માટે તું તારા હર્ષના થતા ભાવને પણ જાણવાનું એ હર્ષ નો ભાવ મારો છે એ તો મિથ્યાત છે, એ તો મિથ્યાત છે. આત્માનું જ્ઞાન હોય કે આત્માનો હર્ષ હોય, હર્ષ નો માલિક આત્મા હોય કે જ્ઞાન નો માલિક હોય, આત્મા જ્ઞાન છે, હર્ષમય નથી. હર્ષ તો આશ્રવ તત્વ છે, એ તો મલિન તત્વ છે ભાઈ બાપુ, એ ચીજ તારી નથી, એને તો જાણવાનું બંધ કર, સર્વથા બંધ કરી દેને. હો કથનચિત બંધ ને કથનચિત ઉગાડે એમ નહીં, સમ્યક એકાંત ની વાત ચાલે છે. પ્રભુ આમ કહીને શું કહેવું છે આપને? શિષ્ય ગુરુને એમ વિનયપૂર્વક કહે છે, પ્રભુ આપ એમ ફરમાવો છો કે તું તારા પરિણામને જાણવાનું બંધ કરી દે, તો આપને એમાં શું કહેવું છે પ્રભુ? એમ કહીને આપ શું કહેવા માંગો છો? એમ કે શુદ્ધ ત્રિકાળી આત્મદ્રવ્યને જોવું છે ને તારે, પરિણામને જોવાનું બંધ કર, તો દ્રવ્ય સ્વભાવ તારા જ્ઞાનમાં ધ્યાનમાં ધ્યેય અને જ્ઞાનમાં જ્ઞેય થઈ જશે. રાગ એ તારા જ્ઞાનનું જ્ઞેય નથી, એ રાગ ધ્યાનનું ધ્યેય તો નથી પણ જ્ઞાનનું જ્ઞેય પણ. ધ્યાનનું ધ્યેય તો પોતાનું શુદ્ધાત્મા છે અને જ્ઞાનનું જ્ઞેય પણ જ્ઞાયક આત્મા છે, બીજું કોઈ ધ્યેય તારું નથી. આત્મદ્રવ્યને જોવું છે ને તારે, તો તે જાણવું પર્યાયમાં આવે છે, જાણવાની ક્રિયા પરિણામમાં થાય છે. જે દ્રવ્ય સ્વભાવ છે એમાં જાણવાની ક્રિયાનો અભાવ છે, જાણવાની શક્તિનો સદભાવ છે. આત્મામાં જાણવાનું સામર્થ્ય છે, જાણવાની શક્તિનો સદભાવ છે પણ જાણવાની ક્રિયાનો એમાં અભાવ છે. જાણવાની ક્રિયા પરિણામમાં થાય છે, એ પરિણામનું નામ ઉપયોગ છે અને એ સામાન્ય ઉપયોગ છે એમાં આત્મા અનુમાનમાં આવે છે અને શુદ્ધ ઉપયોગમાં આત્માનો અનુભવ થાય છે. એટલે જાણવાની ક્રિયા જે જ્ઞાનમાં થઈ, એ જાણવાની ક્રિયા જે જ્ઞાનમાં થાય છે, એ જ્ઞાનની પર્યાય જ્યારે આત્માને જાણે છે ત્યારે એનું નામ શુદ્ધ ઉપયોગ છે અને આત્માનું અવલોકન થતાં એને તે જ સમયે ગ્રસ્ત અવસ્થામાં 8 વર્ષની દીકરી હોય કે 60 વર્ષના માતા હોય કે 20 વર્ષની બેન હોય કે લાકડાના કાપનારો કઠિયારો હોય કે હરણ્યો હોય જંગલનો, પણ જ્યારે પોતાના પરિણામને જાણવાનો બંધ કરીને આત્મસમૂહ પરિણામ થાય છે ત્યારે તેને આત્માના દર્શન થતા એને અતિન્દ્રિય આનંદ આવે છે. એ અતિન્દ્રિય સુખથી ખ્યાલમાં આવ્યો કે ભગવાન થઈ ગયો. જેમ સાકરની ગુણ હોય ખાંડની, ખાંડની આખી ગુણ ખરીદ કરવા જાય એ બુંબી મારીને બે દાણા કાઢે, કેટલા કાઢે ડાક્ટર? બે દાણા કાઢે, અને એ ખાંડનો ગુણી પણ રાખતો હતો અને ખાતર પણ વેચતો હતો. ખાતરની ગુણો, ખાતર અને ખાંડ એ દાણા બે દાણેદાર સફેદ હોય, સફેદ દાણા હોય. એ ખાંડની ગુણીમાં બમ્બી મારી બે દાણા મોઢામાં મૂક્યા, એટલા રૂપિયા કે આને 600 રૂપિયા મોકલી દીધો, અલ્યો 600 રૂપિયા. આખી ખાંડની ગુણ ખાધી નથી પણ બે દાણા નમૂનાના આવ્યા અને સ્વાદમાં ગળપણ લાગ્યું, એને પ્રતીતિને વિશ્વાસ આવી ગયો, શ્રદ્ધા આવી ગઈ કે આખી આ ગુણ ખાંડની, ખાંડીને ખાંડની છે, કેમ કે આ પ્રમાણિક વેપારી છે. આ વેપારી કેવો છે? એમાં ભગવાન આત્મા એક જ્ઞાનને આનંદનું ચોસલું છે. એ શીતળ સ્વાભાવિક બરફનો પિંડ છે, એમાં જે બહિર્મુખ ઉપયોગ હતો, જે પોતાના પરિણામને જાણવાને પરને જાણવા રોકાતો હતો, એ ઉપયોગને આત્મભિમુખ કરીને જ્યારે આત્મામાં એકાગ્ર થાય છે ત્યારે એ ઉપયોગ રૂપી બંબી ત્રિકાળ સ્વભાવમાં પડે છે અંદરમાં, અને એ ઉપયોગમાં અતિન્દ્રિય આનંદ બે દાણા ચાકવામાં આવી જાય. બસ પ્રકૃતિ મારો ભગવાન આત્મા આખો આનંદમય છે, મારા આત્મામાં ક્યાંય દુઃખ કે રાગ દ્વેષમો છે નહીં. જેમ ખાંડની આખી ગુણ ખાધા વિના પ્રતીત આવે છે, આખી ખાંડની ગુણ ખાવાની જરૂર. આમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદમય છે એમાં જે બંબી મારી, બંબી એટલે ઉપયોગ ને અભિમુખ કરીને એમાં અભેદ તન્મય તદાકાર તદરૂપ લીન થઈ ગયો. ઉપયોગ અને ઉપયોગ વાળ નો ભેદ ત્યાં દેખાતો નથી એવી નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થામાં એના પરિણામમાં જે આનંદ આવ્યો, મારો આત્મા જ્ઞાન જ્ઞાન શ્રદ્ધામાં આખો આત્મા આવી ગયો. અનુભવ અંશે પણ પ્રતીતિ પૂરી, પ્રતીતિમાં આખો આત્મા આનંદમય છે એમ આવી ગયો. એ વિધિ ધર્મની વિધિ કોઈ અપૂરું બતાવે છે? સર્વજ્ઞ સંતો સર્વજ્ઞના માર્ગમાં રહેલા સંતો બતાવે છે. તો કહે છે કે તારે આત્માને જાણવું છે ને તો તે જાણવું પર્યાયમાં આવે છે. દ્રવ્યમાં ક્રિયા નથી, પર્યાયમાં ક્રિયા છે. દ્રવ્ય નિષ્ક્રિય છે અને પર્યાય સક્રિય છે. કાંતિભાઈ કે જીરું તો પડે છે, પણ જીરું પડે છે તો અભ્યાસ કરવો જોઈએ. પણ હવે શું કામ છે? અભ્યાસ ન કરે જરૂરી શું છે? ઘણા કહે છે એમને માટે નહીં, આમ જનરલ કે સાત પેઢી રૂટી ખાય તો ખૂટે નહીં, તો પણ ચોચો છે એમાં ને એમાં પૈસા કમાવા છોડતો નથી. હજી અને પાછું કાંતિભાઈ ને તો દીકરા પણ નથી. આમાં લાગી જાવ ને, આપણે વેપાર છે, આ વેપાર નથી. મારું નામ લ્યો છો સભામાં એમ કોકને દુઃખ લાગી જાય શું? પણ ભાઈ આ તો હિત માટે છે ને, આ તો સારો માર્ગ છે ને, આ તો સારે માર્ગે જવું છે ને. હે હા, એક દીકરી ને બ્રહ્મચર્ય અંગીકાર કર્યો હતો, એના પિતા ના પાડતા હતા કે મારે પરિણામ જોઈએ. પછી એ દીકરીએ જઈને ભગવાનની પ્રતિમા પાસે જઈને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. ઘરમાં ઝઘડો હાલે, પિતા ના પાડે, પુત્રી કે મારે ભણવું નથી. પછી પિતા આવ્યા મારી પાસે કે હવે આનું શું કરવું? બધું સારે માર્ગે ગઈ છે ને, એ ક્યાં ખોટો માર્ગ? તો મારી એમ કે રજા તો લેવી જોઈએ ને, એકું લગ્ન કરવા હોય ને મૃત્યુ ગોતું હોય તો તમારી રજા લે. આ ધર્મમાં કામમાં શું રજા લે? ઠંડા ગાર થઈ ગયા બધા, સમજી ગયા? અને એક ચેપ થઈ ગયું પછી પછી તો વાતાવરણ બધું. આ તો કહેવાનો મારો આશય છે કે સારે માર્ગે જવું એમાં પૂછવાનું કોને હોય? શું કે છે પ્રભુ? એક વખત મનુષ્ય ભાવ મળ્યો છે, આ ફરીને ઘડીકમાં મનુષ્ય ભાવ આવતો નથી. અને ત્રસની 2000 સાગરની સ્થિતિ હોય છે ઉત્કટ. બાકી જો એ આત્મદર્શન ન થયું ને મોક્ષ ન થયો તો એ અંતકાળમાં નિગોદમાં જીવ ચાલ્યો જાય છે. એ દુઃખને વેદે જાણે અને બીજા કેવડી જાણે, એવું દુઃખનો દરિયો આવી પડશે. માટે બાપુ પોતાના હિતની વાત છે. તો તે જાણવું પર્યાયમાં આવે છે, ક્રિયા પર્યાયમાં થાય છે. જાણવાની ક્રિયા પર્યાયમાં થાય છે અને જાણવાનું સામર્થ્ય આત્મામાં છે. જાણવાની શક્તિ આત્મામાં છે, પણ જાણવાની ક્રિયા થાય છે એ પર્યાયમાં થાય છે. પર્યાય આત્માને જાણે છે, પણ પર્યાય આત્માને જાણતા પર્યાય અભેદ થઈને આત્માને જાણે છે. પછી કોને કેવી પર્યાય ને કોને કેવું દ્રવ્ય એ પણ ભેદ રહેતો. એવી ધ્યાનની અવસ્થાને પરમાત્મા નિર્વિકલ્પ ધ્યાન કહે. ભગવાન આત્મામાં ક્રિયા નથી, એ તો એને જાણવાનું સામર્થ્ય છે. આત્મા એવો છે કે એમાંથી કેવળ જ્ઞાન નીકળે, ને સાદી અનંતકાળ કેવળ જ્ઞાન નીકળે, ને કેવળ જ્ઞાન દ્વારા સ્વપરને જાણે. એ કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં સ્વપરને પ્રત્યક્ષ જાણવાનું જે સામર્થ્ય પ્રગટ થઈ ગયું છે, એવી એવી અનંત પર્યાય આત્મામાં પડી છે. એ તો સામર્થ્ય સંપન્ન છે આત્મા, પણ એમાં જાણવાની ક્રિયાનો અભાવ છે અને જાણવાના સામર્થ્યનો સદભાવ છે. જાણવાના સામર્થનો સદભાવ છે, પણ જાણવાની ક્રિયા ભગવાન આત્માના દ્રવ્યમાં નથી થતી, પણ દ્રવ્યનું અવલંબન લેનાર એ જ્ઞાન એ ઉપયોગ એમાં જાણવાની ક્રિયા થાય છે. અને એ જાણવાની ક્રિયા જયારે આત્માને જાણવા જાય છે ત્યારે આત્મામાં એ ઉપયોગ અભેદ થઈને એ ભગવાન આત્માનો અનુભવ કરે છે, ત્યારે દ્રવ્ય અને પર્યાયનો ભેદ દેખાતો નથી. અને ભેદના લક્ષ્યે જે વિકલ્પ ઉત્પન્ન થતો હતો એનો પણ અભાવથી નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનું દર્શન થાય, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એને ધર્મની શરૂઆત, હજી ધર્મની શરૂઆત, ચારિત્રની વાત તો કોઈ અપૂર્વ છે. નાનામાં નાનો ધર્મ અનુભવથી થાય છે. શું કહ્યું? નાનામાં નાનો ધર્મ, નાનામાં નાનો કેમ કહ્યું કે હજી એક જ કષાયનો અભાવ થાય છે, ત્રણ કષાયનો અભાવ નથી થતો, હજી એક અનંતાનો મને કષાયની વિખ્યાતો કષાયનો ભાવ એનો અભાવ થઈને અનુભવ થાય છે. પછી હજી તો એને કામ કરવાનું ઘણું બાકી છે.
મોટો કસાઈ જતો,
હા હે
મોટો કસાઈ જતો,
મોટો કસાઈ ગયો. ઘરમાંથી સાપો ઝેરી એને પકડીને બહાર મૂકી આવે, પછી ઉંદરડા નાના આટા મારતા હોય એની એની ચિંતા હોય જરા તે ઊંઘે, કેમ કે જે સાપ છે એક કારણે તો મૃત્યુ, એમ મિથ્યાત્વ નામનો જે સાપ હતો એ સમ્યક દર્શન થતા દૂર થાય છે. પછી જરા કષાય થોડા દે છે અસ્થિરતાના ભાગમાં, એ પણ સ્વરૂપમાં લીન થઈને ક્ષય થવાનો પ્રતીકમાં આવી ગયું છે, પણ ઠરાતું નથી, નબળાય છે. એ નબળાય છે એથી અથવા તો એ પર્યાયની યોગ્યતા છે. ભાઈ એક વખત આત્મદર્શન કરવા જેવા છે, એક વખત આત્મદર્શન કરીએ થઈ શકે છે. એમ ન સમજવું કે મારાથી નહીં થાય, હવે હાઈટ થયા 70 થયા ઉંમર થઈ ગઈ બહુ ભાઈ, એટલે આત્મદર્શન ન થાય એમ ન માનવું, હીણી વાત ન કરવી. વચને કેમ દરિદ્રતા, વચન ન બોલું ન બોલું. ભગવાન મહાવીર નો સંતાન એ વીર હોય નપુંસક ન હોય. આત્મદર્શન થઈ શકે છે એ રસ્તે ચડી અને વિચાર કરે તો આત્મદર્શન થાય છે. તો તે જ્ઞાનનું પર્યાયમાં આવે છે, ક્રિયા પર્યાયમાં થાય છે. એથી કહે છે કે એકલા ઉઘાડેલા દ્રવ્યાથી ચક્ષુ વડે જો આ પરિણામને જાણવાનું જ્યાં બંધ કર્યું ત્યાં સ્વભાવને જાણવાનું જ્ઞાન ઉભરી જાય. એ સ્વિચ બોર્ડ છે, અહીંયા બંધ થાય એટલે ઉગડી જાય. એ સ્વિચ બોર્ડ એવી છે કે અહીંયા જ્યાં ઓફ થાય ત્યાં અહીંયા ઓન થઈ જાય. શું કહ્યું? સુજાતા સમજાણ કે જ્યાં એ ઇન્દ્રિય જ્ઞાન વડે ભેદને જાણવા રોકાતો હતો એ જ્યાં એ સ્વિચ ઓફ થઈ ગઈ ના ઓલી સ્વિચ ઉગડી ગઈ ને આત્માના દર્શન થઈ જાય છે. તત્ક્ષણ કઈ વાર લાગતી નથી. આ આંખ બંધ થઈ અને ઓલી આંખ ઉગડી, ઇન્દ્રિય જ્ઞાન નો વ્યય અને અતિન્દ્રિય જ્ઞાન નો ઉત્પાદ, અને એ ઉત્પાદ ધ્રુવ ના દર્શન કરે છે. એ ઉત્પાદ ધ્રુવ ને પ્રસિદ્ધ કરે છે. જે ઉત્પાદ રાગ ને પ્રસિદ્ધ કરતો હતો એ રાગ ને પ્રસિદ્ધ કરનારો ઉત્પાદ એનો થાય છે વ્યય, એનો થાય છે વ્યય. અને શુદ્ધાત્મા ને પ્રસિદ્ધ કરનારો ઉપયોગ એનો થાય છે ઉત્પાદ, અને ધ્રુવ ને પ્રસિદ્ધ કરે છે કે હું તો ધ્રુવ પરમાત્મા છું. આ નાના મોઢે મોટી વાત છે, નાના મોઢે મોટી વાત નથી ભાઈ. આ તો એકલો ધર્મ નો છે, ધર્મ ની લોકો એ કલ્પના કરી જૈન દર્શન ના નામે પણ ઊંધું ઘણું માર્યું. કેમ કે જ્ઞાની નો યોગ નહીં, પંચમ કાળ સર્વજ્ઞ ભગવાન નો વિરહ એવળી રહ્યા નહીં, ગણધર જેવા સમર્થ પુરુષો રહ્યા નહીં. તો જાણવું પર્યાયમાં આવે છે. એથી કહે છે કે એકલા ઉઘાડેલા દ્રવ્યાથી ચક્રોળે જો, મતલબ કે પર્યાય ને જોનારો જ્ઞાન નો સર્વથા બંધ થઈ જતા, અંદરનો જ્ઞાનનો પર્યાય, અંદરનો બહારનું જ્ઞાન બંધ થઈ ગયું, અંદરનું જ્ઞાન ઉગડ્યું. બહારનું એટલે પરને પ્રસિદ્ધ કરનાર જે ભાવ ઇન્દ્રિય એનો વ્યાપાર બંધ થઈ ગયો. ભાવિના ઓપરેશન ની વાત ચાલે છે. આ શું કહ્યું? રાગ નું તો ઓપરેશન કરવા જેવું છે, પણ ભાવ ઇન્દ્રિય નું પણ ઓપરેશન કરવા જેવું. રાત્રે ઓપરેશન થયું હતું, સારું. રાત્રે ઓપરેશન હતું. પર્યાય ને જોનારો જ્ઞાન નો સરળતા બંધ થઈ જતા અંદર નો જ્ઞાન નો પર્યાય, અંદર નો બોલો, બહાર નો હતો. એ બહાર નું જે જ્ઞાન બહાર ને પરને પ્રસિદ્ધ કરતું હતું, એ અજ્ઞાન હતું, એ જ્ઞાન નું હતું. એ તો ઉપચારથી જ્ઞાન કહેતા હતા, ખરેખર તો અજ્ઞાન હતું. બહાર ને જાણવાનું જ્ઞાન બંધ કર, એ તો ઉપચાર થી કહેવાતું હતું, એ જ્ઞાન જ નતું. એ તો ભાવ ઇન્દ્રિય હતું, ખંડ જ્ઞાન હતું. એ તો આત્માને નહીં પ્રસિદ્ધ કરીને પ્રગટ થતું હતું. હવે એ છે કે અંદર નો જ્ઞાન નો પર્યાય કે જે એકલા દ્રવ્ય ને જાણે છે, દ્રવ્ય પર્યાય બે ને નહીં. કેમ કે ઉપાદેય ભૂત તત્વ જ એક નાયક છે, એ જ્ઞાનની જ્ઞાનની પર્યાય નો નિશ્ચય પ્રગટ થાય છે ત્યારે જ્ઞાનની પર્યાયમાં એકલું સ્વપ્રકાશક પણ હોવાથી ઉપાદેય પણ આત્મા જણાય છે. આ રાગ હે પણ એ પણ જણાતો નથી. રાગ જ્ઞેય પણ એ પણ જણાતો નથી, હે પણ એ નથી જણાતો, જ્ઞેય પણ એ નથી જણાતો, ઉપાદેય પણ એ પણ જણાતો. રાગ ઉપાદેય પણ એ જણાતો નથી, રાગ હે પણ એ જણાતો નથી, અને રાગ જ્ઞાન ના જ્ઞેય પણ એ પણ જણાતો નથી, પણ જ્ઞાન માં ઉપાદેય પણ એક નાયક જણાય છે. એક નાયક ભાવ છું બસ. એટલી દ્રષ્ટિ નો પલટો આવે છે, દ્રષ્ટિ જે બહિર્મુખ હતી એ દ્રષ્ટિ અંતર્મુખ થાય છે. પર્યાય ને જોનારો જ્ઞાન નો સુરત અંદર નો જ્ઞાન નો ઉગાડ. હા, અંદર નો બોલો, બહાર નું જ્ઞાન, હીરા ને જાણનારું જ્ઞાન એ બહાર નું જ્ઞાન હતું, એ અજ્ઞાન હતું. ઉપચાર થી એને જ્ઞાન કહેવામાં આવ્યું હતું. એ હીરાને જોવાનું બંધ કરવું કે હા, ચૈતન્ય હીરાને જોવાનું ચાલુ રાખવું. એમાં ક્યાં હોય? હીરાને જોવો, એક ચૈતન્ય હીરો ને એક જળ હીરો. હીરાને બહુ જાજી વખત જોવાથી જ્ઞાન જળ થઈ જાય છે. શું કહી શકાય? જળના સંગમાં જ્ઞાન જળ થાય છે. સુરેન્દ્રભાઈ, જરા કઠણ પડે જગત ને, પણ સંતો ને કે સંતો કે અમારે ક્યાં કોઈની પાસે જોઈએ. જળનો સંગ કીડા કરે ચોવીસે કલાક, પછી કે અમારા જ્ઞાનમાં આત્મા જણાતો નથી. ક્યાંથી જણાય? જળ થઈ ગયું જ્ઞાન, જળના સંગે ચીડ્યું જ્ઞાન. આ હીરાનું તો નામ, બાકી કોઈ કાપડ નો વેપાર હોય, કોઈને કઈ વેપાર, બધાને લાગુ પડે. આ તો રેડીમેડ કાપડ ને પણ લાગુ પડે. હિંમતભાઈ, કાપડ ને જોયા કરે ચોવીસ એકાદ, આ કાપડ આવું, આ કાપડ આવું, આ કાપડ આવું, ધીમે 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 જ્ઞાન પીડાતું જાય. હા, પીડાતું જાય એટલે આત્માના દર્શન કરવા માટે ઉઘરવું જોઈએ જ્ઞાન. એ જ્ઞાન પીડાતું જાય અને ઇન્દ્રિય જ્ઞાન ઉઘરતું જાય, સંસાર વધી જાય.
મૂંડી વેડતી નાખે.
આ તો સર્વજ્ઞ વિતરાગ ભગવાને કહેલી વાત સંતો કહે છે, આગમથી યુક્તિથી અનુમાનથી અને અનુભવથી સિદ્ધ થાય એ વાત છે. આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. અમે કહીએ છીએ માટે સાચું એમ જ્ઞાનીઓ કહેતા નથી. તમે આગમથી યુક્તિથી અનુમાનથી અને છેવટે અનુભવથી પ્રમાણ કરજો. પર્યાયને જોનારો જ્ઞાનનો સરળતા બંધ થઈ જતા અંદરનો જ્ઞાનનો પર્યાય, અંદરનો જ્ઞાન, અંદરનું જ્ઞાન ઉગાડે ને. આ બહારનું જ્ઞાનનું તારે શું કામ છે? હવે હજી થાયકો નથી ચાર ગતિના દુઃખથી કે પરને જોયા કરી રહ્યો છો? પરને જોતા જ્ઞાન પણ પ્રગટ થતું નથી અને સુખ પણ પ્રગટ થતું નથી. એકલા દ્રવ્યને જાણે છે તે ઉભરી ગયો તો તે વડે, એટલે અંદરના જ્ઞાન વડે દ્રવ્યને ભાવ દેખ, અંદર આત્માને દેખ. અંદરના જ્ઞાન દ્વારા આત્મા તને જણા છે, બહારના જ્ઞાન દ્વારા બહાર પદાર્થ જણાય છે, અને અંદરના જ્ઞાન દ્વારા આત્મા જણાશે. આ તો ન્યાયની વાત છે. હવે આવી વાત સાંભળવાય મળે નહી. બહુભાઈ આમાં લખે છે, આવી વાત હજી સાંભળવાય મળે નહી. એટલે એકાંત છે, એકાંત છે એ બ્રાડો પાડે અજ્ઞાની. જ્ઞાનીને ખબર નથી ને એટલે રાડો, એના પ્રત્યે પણ જ્ઞાની ની કરુણા આવે છે, ખબર નથી ને એટલે બિચારા બોલે શું કરે, કઈ ખ્યાલ નથી. પણ બાપુ આ સમ્યક એકાંત છે, આ મિથ્યા એકાંત નથી. સમ્યક એકાંત અને મિથ્યા એકાંત માં મોટો તફાવત છે. શુદ્ધાત્મા 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 કરે, અને જો એ અતિન્દ્રિય આનંદ નો અનુભવ ના આવ્યો તો એ સમ્યક એકાંત નથી. પણ શુદ્ધાત્મા ની સન્મુખ અનુભવ કરીને આનંદ આવ્યો તો દ્રવ્ય ને જાણતા પર્યાય ને જાણે તેને સમ્યક એકાંત પૂર્વક અનેકાંત યાદવાદ કહેવામાં આવે છે. દ્રવ્ય નું લક્ષ કરતા દ્રવ્ય પર્યાય બે નું જ્ઞાન થઈ જાય છે. દ્રવ્ય નું લક્ષ કરતા દ્રવ્ય પર્યાય બે નું જ્ઞાન થાય છે. આશ્રય એક નું અને જ્ઞાન બે નું. આશ્રય બે નું નહી, બે નું જ્ઞાન હોવા છતાં બે નું અવલંબન નથી, એક નું જ અવલંબન છે. અને એક ના અવલંબન માં બીજા નું જ્ઞાન. પર્યાય ને જાણવા માટે પર્યાય ની સન્મુખ થવાની જરૂર નથી. એ પર્યાય દ્રવ્ય ની સન્મુખ રહેતા દ્રવ્ય પર્યાય બે ને જાણી ગયું, એને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં. દિલીપભાઈ સારું છો? પછી અભ્યાસ કરવો જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. આ સમય કે કામ છે ભાઈ, આ તારા ઘરની વાત છે. જ્ઞાનીઓ કહે બાપુ આ તારા સ્વભાવની તારા ઘરની વાત, તારા ઘરમાં શું છે એ તને ખબર, તને ખબર નથી, અમને ખબર છે. અમે તારી નિધિ બતાવી છે. એક ગામડામાં એક ભાઈ આટેલ તૂટેલ ખાટલા ઉપર સુવે અને ઠીકરાના ઠામ, એને સ્ટેનલેસ સ્ટીલ ના તો ક્યાં જોયા નહોતા, ઠીકરાના ઠામમાં રાંધે ને ખાય, ખાટલો ડારીને ગોદરી ફાટે તૂટેલ સુવે રાતના. એમાં એક અવધિ જ્ઞાની આવ્યા કે ભાઈ તારા ઘરમાં તો હીરા મોતી ને માણેક ના જરૂર ભીરા છે. હે મારા ઘરમાં? તારા ઘરમાં ભાઈ સાહેબ બતાવો ને કે તો નિર્ધનતા ઘટી જા. પણ બતાવી શું, પણ ખોદવું તારે પડશે. અરે ભાઈ સાહેબ આખી રાત ઉજાગરો કરીને ખોદીશ, ખાવા પીવાનું બંધ કરી દઈશ. ભાઈ સમજાણું પછી ખાવા પીવાનું યાદ આવે ને ના પણ ના કે ભાઈ સાહેબ જલ્દી બતાવો હવે મોટો. જો આ ખાટલા ઉપર તો સૂતો છો ને એ ખાટલો ની બાજુ મૂકી દે, અને હમણાં મારી નજર સામે હું ઉભો છું અને એક કોષ માર કે જે કઈ સાધન હોય થોડું ખોજ. એ જ્યાં એક હાથ જ એ ખોજું ત્યાં જરૂર ને જરૂર નીકળી ગયા. નિર્ધનતા મટી ગઈ ને ધનવાન થઈ ગયો એમ સંતો અનુભવી. એ તારી પાસે નિધિ ખજાનો ભરપત ભર્યો છે જ્ઞાન ને આનંદ, કે બતાવે છે કે તારી પાસે નિધિ પડી છે. પણ સાહેબ કેમ કરવું, કે એ કામ તારું છે મારું નથી, બતાવું કળા. તો કે કળા બતાવો કે તારો ઉપયોગ જે બહાર જાય છે ને એ ઉપયોગ ને અંદરમાં લે, અને જો તને નિધિ મળે તો તું હા પાડજે, અને હું ઊભો છું હજી હજી જતો નથી. એટલું જ સાહેબ આમ જોઉં છું એને એટલે આમ જોઉં, હા આમ જોઉં તો નિધિ મળશે, હા મળશે, હું ઊભો છું, હું જતો નથી હજી. આમ જ્યાં જોયું અંદરમાં ભંડાર સુખ નો ભર્યો છે, દર્શન થઈ ગયા, સુખ નો અનુભવ થઈ ગયો. જ્ઞાનીઓ બતાવે છે કે તારી પાસે સુખ નો વૈભવ ભર્યો, તું મફત નો ક્યાં ભીખ માંગવા જાય, ભિખારી છે કે જ્ઞાનીઓ ને પૂછે. જ્ઞાની તો એને હિત ને માટે કહે છે, એ હિત ને માટે કે એને દ્વેષ, કોઈ જગત ના જીવ પ્રત્યે દ્વેષ હોય શકે નહીં. ભીખ માંગે આ ચક્રવર્તી થઈને તું સકોરો લઈને ભીખ માંગે, મારે આ જોઈએ છે, મારે આટલું જોઈએ, મારે આટલું જોઈએ. અરે તારી પાસે નિધિ પડી બાપુ, અંદર માં જો તું ન્યાલ થઈ ગયા. કે છે સમય કે કાન છે આત્મા ની સામે સન્મુખ થઈને જો દ્રવ્ય પ્રિય બેનું જ્ઞાન થશે. સમય કે કાન પૂર્વક અને કાન થાય થાય ને થાય. સંતો કહે છે, સંતો કહે છે નારક પણ તિર્યજ પણ મનુષ્ય પણ દેવપણું અને સિદ્ધપણું એ પાંચ પર્યાયો કીધીને એ પર્યાયો સ્વરૂપ વસ્તુને જોવાની પર્યાયની આંખ બંધ કરી દે. તારી મનુષ્ય પર્યાય છે અમને ખબર છે, એ મનુષ્ય પર્યાયને જોવાનું બંધ કરી દે હમણાં. હા સાહેબ, આ પર્યાય તો છે, મનુષ્ય તો શું, જોવાનું બંધ કરી દે. એને જોવાનું છે અમને ખબર છે, જે અમને ખબર છે, પણ તું એને જોવાનું પર્યાયને જોવાનું બંધ કરી દે. અર્થ પર્યાય ને તો જોવાનું બંધ કર, પણ મિંડન પર્યાય ને જોવાનું બંધ કર, ને ગતિ ની ઉદય ભાવ ને જોવાનું બંધ કરી દે. એ પર્યાય સ્વરૂપ વસ્તુ ને જોવાની પર્યાય ની આંખ બંધ કરી દે. ગજબ વાત છે ભાઈ. કહે છે સિદ્ધ ને, સિદ્ધ પર્યાય ને જોવાની પર્યાય આંખ ને બંધ કરી દે. આ સિદ્ધ પરમાત્મા છે, આ સિદ્ધ પરમાત્મા પૂજનીક છે, વંદનીક છે, એને જોવાનું બંધ કરી દે. અરે આ સિદ્ધ ને જોવાનું તો બંધ કરી દે, પણ મને સિદ્ધ પર્યાય પ્રગટ થવાની છે એ જોવાનું બંધ કરી દે. અટાણે એની યાદ ન કર, એનું નામ પ્રત્યાખ્યાન છે. શું કહ્યું? ભાવિ પર્યાય ને જોવાનું અટાણે બંધ કરી દે. વર્તમાન દ્રવ્ય ને જો
બરાબર,
ભૂતની પર્યાય ને જોવાનું બંધ કર, વર્તમાન પર્યાય જોવાનું બંધ કર, એ આલોચના. ભૂતની પર્યાય ને જોવાનું બંધ કર, પ્રતિક્રમણ, અને ભાવિની સિદ્ધિ પર્યાય મને થવાની છે એને જોવાનું વર્તમાનમાં બંધ કરીને દ્રવ્યને જોઈ લે. એ પર્યાય તો મારી નથી, પણ પર્યાય ને જોનારું જ્ઞાન પણ મારું નથી. દ્રવ્ય ને જોનારું જ્ઞાન એ પણ કથનથી મારું છે, બાકી દ્રવ્ય તો સર્વથા હું છે. તારું હિત છે ભાઈ, તારા હિતને માટે અમે કહીએ છીએ બાપુ. તને લાભ થશે, તને આત્મલાભ થશે બાપુ, અમે તારા હિતને ખાતર છીએ. અમારે તારી પાસેથી કઈ જોતું નથી. એ જ્ઞાનીઓ ભારતમાં થતા જાય છે, કહેતા જાય છે, અને જાય પરંપરા ભારતમાં ચોવીસ તીર્થંકરોની પરંપરા, તીર્થંકરની ભૂમિ છે ભારત. પંચ કલ્યાણકા એ ભારતમાં થાય છે, અમેરિકા યુરોપમાં રશિયામાં નથી થતા. આર્ય ભૂમિ છે, આ ઉત્કૃષ્ટ આર્ય ભૂમિ એ છે કે જ્ઞાનીઓ અહીંયા થતા જાય છે, કેતા જાય છે, અને થાય છે, કેતા જાય છે, કેતા કેતા કોઈને ખ્યાલમાં આવી ગયો તો એ પણ નાની થઈ જાય છે. એ પણ થોડું પોતાની શક્તિ હોય તો બીજાને કેતો જાય છે, છુપાવતો નથી.
પરંપરા ચાલુ છે.
આ માર્ગ અહીંયા સિવાય ક્યાંય નથી. શું કરું, જન્મ અહીંયા ગર્ભ કલ્યાણ, જન્મ કલ્યાણ, દીક્ષા કલ્યાણ, કેવળ કલ્યાણ અને મોક્ષ કલ્યાણ, પાંચ કલ્યાણ અહીંયા થાય છે ભારતની ભૂમિમાં. અરે સિદ્ધ પર્યાય ને જોવાનું બંધ કરી દે. વર્ગને તો જોવાનું અમે કહેતા નથી કે સિદ્ધ ભગવાન જ નહીં પર્યાય, સિદ્ધ પરમાત્માને દ્રષ્ટિ માને. પછી તારા જ્ઞાનમાં એ ભલે આવી જાય, દ્રવ્યને જાણ્યા પછી કેવળ જ્ઞાનના દર્શન થાય તો ભલે થાય, અમને છૂટ છે. પછી એક વખત દ્રવ્યને જો, અને પછી તારા કદાચ જ્ઞાનનો ઉગાડ એવો હોય વિશિષ્ટતા, અને તારી જ્ઞાનની પર્યાય લંબાઈ જાય, અને કેવળ જ્ઞાન તને પંચમ કાળમાં થાય તો છૂટ છે. દ્રવ્યને જોયા પછી જોવાની છૂટ છે, બાકી પહેલાથી પર્યાયને જોઈ તો દ્રવ્ય જણાવે સમય દર્શન થશે. અલૌકિક વાત છે. હા થાય છે. શું કહ્યું? અત્યારે કેવળી તો નથી, હરિયત નથી, અને કેવળ જ્ઞાનના દર્શન કેમ થાય એવો એક પ્રશ્ન થાય. સમજાણ? પણ જગતના જીવોને સમ્યક જ્ઞાન, ભાવપૂર્ણ જ્ઞાનની શું તાકાત છે, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનથી માપે છે, એની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાનથી માપે છે, એટલે આમ ન હોઈ શકે. અત્યારે અજ્ઞાન નથી, કેવળ જ્ઞાની નથી, અને કેવળ જ્ઞાન ના દર્શન થાય વર્તમાનમાં કે હા સાંભળ, સંતો કહે છે, પાછો લોજિક ની ન્યાય છે, એમ અધરતી વાત નથી. લોજિક છે ની પાછળ એ સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાન રૂપ છે, અને પ્રમાણ જ્ઞાન નો એક અંશ તેને નય જ્ઞાન કહેવામાં આવે છે. અને એ નય જ્ઞાન નો વિષય નિક્ષેપ છે. જ્ઞેયોના ભેદ ને નિક્ષેપ કહેવામાં આવે અને જ્ઞાન ના ભેદ ને નય કહેવામાં આવે. શું કહ્યું? જ્ઞેયોની જાણે એટલે કે જ્ઞાન જ્ઞેયોને જાણે. હવે અહીંયા આત્મા પોતે સ્વજ્ઞે છે, આત્મા પોતે સ્વજ્ઞે છે, અને એને જાણનારું જે જ્ઞાન છે એ પ્રમાણ નો એક અંશ છે, નય છે, જ્ઞાન છે. અને એનો વિષય પોતાનો આત્મા જે જ્ઞેય છે. એ જ્ઞેયના ભેદમાં, એ જ્ઞેયના ભેદને નિક્ષેપ કહેવામાં આવે છે. એમાં એક દ્રવ્ય નિક્ષેપ છે, એ દ્રવ્ય નિક્ષેપને જાણતા ભાવિની પર્યાય વર્તમાનમાં જણાય જાય છે. ભાવિની પર્યાય વર્તમાનમાં જણાય, તેને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. આ વાત એક શાસ્ત્રમાં છે, ત્રણ જગ્યાએ છે. એક શાસ્ત્રમાં નાગસેન મુનિ નું તત્વાનુશાસન નામનું એક શાસ્ત્ર છે, નાગસેન આચાર્ય. એમને એક વખત ધ્યાન ની અંદર છઠ્ઠા સાતમા ગુરુખાને ચૂંટતા હતા તત્વાનુશાસન, નાગસેન મુનિ કહે. તો એક વખત ધ્યાનમાં બેઠા હતા અને જ્ઞાન ની એટલી નિર્મળતા થઈ કે ભવિષ્યમાં કેવો જ્ઞાન તો એને થવાનું હતું જ, એ તો નક્કી હતું, પણ એક કેવો જ્ઞાન વર્તમાનમાં એને જોઈ લીધું. ત્યારે ધ્યાનમાંથી બહાર આવીને શિષ્યને કહે છે કે આજે અમને કેવળ જ્ઞાનના દર્શન થયા. ત્યારે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે, પોતે પોતે પ્રશ્ન મૂકીને ખુલાસો કરે. શિષ્ય પ્રશ્ન કરે, પ્રભુ આ તો પંચમ કાળ છે, અત્યારે તો કઈ અજંતો હોય નહીં, આ શું આવે મારા ખ્યાલમાં આવતું. ત્યારે કે છે કે આ મૃગજળ જેવું જૂઠમૂઠ નથી. ત્યારે કેવી રીતે આ કેવળ જ્ઞાનના દર્શન કર્યા? કે નયનો વિષય નિક્ષેપ છે અને નિક્ષેપના ચાર ભેદ છે, નામ સ્થાપના દ્રવ્ય ને ભાવ. બરાબર? તો એ આત્મા પણ દ્રવ્ય નિક્ષેપે છે. એ દ્રવ્ય નિક્ષેપમાં ભાવિ પર્યાય નું વર્તમાનમાં જ્ઞાન થાય એવી તાકાત જ્ઞાનમાં રહેલી છે. એના દ્વારા મેં કેવળ જ્ઞાનના દર્શન કર્યા. એક એમાં છે. બીજું સમયસારમાં ભાવાત્મા છે, કે જયારે સાધક આત્મા પોતાના આત્માની ભાવના ભાવે છે ત્યારે જયારે સાક્ષાત કેવું જ્ઞાન થયું એમ એને ભાત થાય છે. બે. અને ત્રીજું શ્રીમદ રાષ્ટ્ર સમયસાર કા ભાવાત્મા એ રાખતું બતાવતા. કળસ કળસ ક્યાં છે? એ જ રાત્રે બતાવશું. અત્યારે રાત્રે બતાવશે. રાત્રે આવે છે પણ ગ્રહસ્થી હતા. એને પણ નિર્વિકલ્પ ધ્યાનમાં કોઈ વખતે આ પ્રકારે કેવળ જ્ઞાન એને જોઈ લીધું. એ પોતે પોતાના હસ્તાક્ષરે નથી લીધા. એ વિચાર દશાએ કેવળ જ્ઞાન વર્તે છે. મુખ્ય લઈના હેતુ એ કેવળ જ્ઞાન થયું છે. અને ત્રીજો શબ્દ છે, ત્રણ શબ્દ. વિચાર દશાએ કેવળ જ્ઞાન, આ ગ્રહસ્થી જ્ઞાની. પણ આ વાત એવી છે કે ઇન્દ્રિય જ્ઞાન ના વેપાર વાળાને આ વાત ભરોસો આવે. હું ઇન્દ્રિય જ્ઞાન જુદી ચીજ છે, અતિન્દ્રિય જ્ઞાન જુદી ચીજ છે. અતિન્દ્રિય જ્ઞાન ની તાકાત કેવળ જ્ઞાન નો અંશ છે. એ જે શુદ્ધ જ્ઞાન છે ને એ કેવળ જ્ઞાન નો અંશ છે. વધતા 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 કેવળ જ્ઞાન થઈ જાય છે. પણ હવે જગતના જીવોને અભ્યાસ નહીં, અતિન્દ્રિય જ્ઞાન તો પ્રગટ થયું નથી. એટલે અતિન્દ્રિય જ્ઞાન માં શું હોય અને કોઈ અતિન્દ્રિય જ્ઞાન ની વાત કરે તો એને ભરોસો આવે નહીં. ત્રણ જગ્યાએ આ વાત છે. અને વર્તમાનમાં થયેલા ને થઈ રહ્યા જ્ઞાની ને પણ કોઈ કોઈને અત્યારે પણ આ થાય છે પણ શું કરવું એનું અભ્યાસ ને પર્યાય જોવા ઉભો રહીએ બંને જોવા ઉભો રહીએ અરે આત્માને જોતો નથી આત્માને જોતો જ્ઞાન પ્રગટ આજના ઇન્દ્રિય જ્ઞાન ની તાકાત હોય અચિંત્ય છે શક્તિ રૂપે છે એ વર્તમાનમાં જણાય જાય એમ પ્રગટ થઈ નથી તો અત્યારે કેવું જ્ઞાન હોવું જોઈએ કેવું જ્ઞાન નથી મતિ શુદ્ધ છે અટાણે શુદ્ધ જ્ઞાન માં કેવળ જ્ઞાન ના દર્શન થાય છે કેવળ જ્ઞાન પ્રગટ થઈને કેવળ જ્ઞાન જાણ્યું નથી કેવળ જ્ઞાન પ્રગટ થઈને કેવળ જ્ઞાન જાણતો તો ભાવ કેવા આ તો દ્રવ્ય નિક્ષેપ છે અથવા ભાવિ નહીં ગમ નહીં પણ જાણી શકાય છે અલૌકિક વાત છે અતિન્દ્રિય જ્ઞાન ની વાત ને એટલે ઘડીકમાં શ્રદ્ધામાં આવે નહીં ઇન્દ્રિય જ્ઞાન વાળા આ તો શાસ્ત્રમાં ત્રણ જગ્યાએ મેં શાસ્ત્ર નો આધાર એટલા માટે શાસ્ત્ર નો આધાર આપવાથી એમ થાય કે ભાઈ આ પોતાના ઘરની વાત નથી શાસ્ત્ર જોઈ લેવું એમ પાંચ પર્યાય કીધી કે સિદ્ધ પર્યાય ને જોવાની પર્યાય આપણે બંધ કરી દે પોતાને વર્તમાનમાં તો સિદ્ધ પર્યાય નથી પણ શ્રદ્ધામાં છે કે મારે સિદ્ધ પર્યાય થવાની છે જો આવ્યું તો તે કહે છે સિદ્ધ પર્યાય ને પણ જોવાની પર્યાય આંખ બંધ કરી દે મને સિદ્ધ પર્યાય ભવિષ્યમાં થવાની છે એ સિદ્ધ પર્યાય નો વિચાર કરમાં સિદ્ધ પરમાત્મા નો વિચાર કર પરમાત્મા ને જોઈ લે ને પરમાત્માને જોયા પછી સિદ્ધ પર્યાય ને જાણ તો તને છૂટ છે પણ સિદ્ધ પરમાત્મા ને જોયા સિવાય પર્યાય ને જોવા જાય તો પરમાત્મા જણાશે નહીં મોટું નુકસાન થશે વંદી તો સમય સીધો એમ સમયસારમાં છે ને ત્યાં સર્વ સિદ્ધો ને જ્ઞાન ની પર્યાય માં થાય છે અહીં કહે છે ભગવાન સર્વ સિદ્ધો ને જાણનારી જે પર્યાય તે પર્યાય ને જોવાની પર્યાય આ સર્વથા બંધ કરી દે સૂક્ષ્મ વિષય છે સારો છે સમજવા જેવો છે પોતાના આત્માની વાત આપકી દ્રષ્ટિમાં જાણને માં આ જાયગા શક્તિ હૈ मगर शक्ति की ओर जब झुको, आप इधर देखते हैं तो काम नहीं होगा, इधर देखना।
Yeah. लायक पर को नहीं जानता, ज्ञायक ज्ञायक को ही जानता। ये दोनों तो नया पक्ष है, ज्ञायक नयों से पार प्रभु में हो गया भव से पार। गुरु जी तेरो अनंत उपकार, ज्ञान मई बस ज्ञान मई सब कुछ मेरा ज्ञान मई है, गुरु भी मेरा ज्ञान मई है, भक्ति आपकी ज्ञान मई है। ज्ञान नहीं बदले अब मेरा, निज में ही स्थिरता धार प्रभु में हो गया भव से पार। गुरु जी तेरो अनंत उपकार, आनंद सागर स्वयं ही हूँ मैं, और छोर बिन अपार हूँ मैं, आदि अंत बिन अपार हूँ मैं। मौन हुआ आनंद मग्न हो, मैं अमृत पीवन हार प्रभु में हो गया भव से पार। गुरु जी तेरो अनंत उपकार, करूं भक्ति में तेरी कैसे, शेष न अब कुछ पा।